પ્રારંભિક કથન
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા આ વિશેષ સંવાદમાં. આજે આપણે એક એવા પુસ્તક અને એના લેખક પર જરા ઊંડાણથી વાત કરવાના છીએ. એમણે ખાલી રસોઈની દુનિયા જ નહીં પણ લોકો, ખોરાક, પ્રવાસ, સંસ્કૃતિને જોવાની રીત બદલી નાખી.
હા, કયું પુસ્તક છે?
પુસ્તક છે કિચન કોન્ફિડેન્શિયલ, એડવેન્ચર્સ ઇન ધ કલિનરી અંડરબેલી. ગુજરાતીમાં કહી શકીએ રસોડાના રહસ્યો. અને લેખક, જે પોતે જ એક ઘટના બની ગયા, એન્થની બોર્ડન.
ઓહ, બોર્ડન, ચોક્કસપણે. એમનું પુસ્તક લગભગ 2000માં આવેલું, ખરું ને? એ ખાલી આત્મકથા નથી, એનાથી ઘણું વધારે છે.
બરાબર.
રેસ્ટોરન્ટ ઉદ્યોગની અંદરની દુનિયાનું એકદમ કાચું અને બેબાક ચિત્ર છે એમાં. ઘણીવાર તો આઘાત લાગે એવું. એન્થની બોર્ડન એટલે 1956થી 2018 સુધી અમેરિકન શેફ હતા, પછી લેખક બન્યા, ટીવી પર આવ્યા, આખી દુનિયા ઓળખતી થઈ ગઈ.
અને એમની સફર ખરેખર નોંધપાત્ર છે, કારણ કે એ ઊંડા સંઘર્ષમાંથી, વ્યસનમાંથી, લગભગ કોઈ ઓળખતું નહોતું ત્યાંથી નીકળીને ખોરાક અને સંસ્કૃતિ પર દુનિયાના સૌથી પ્રભાવશાળી અવાજ બન્યા, અને એકદમ પ્રામાણિક.
સાચી વાત છે. અને એ પુસ્તકનું મહત્વ એટલે પણ વધારે છે કારણ કે એ એવા સમયે આવ્યું જ્યારે સેલિબ્રિટી શેફનો ક્રેઝ બહુ ચાલતો હતો, બધું ચમકદમકવાળું.
બરાબર.
બોર્ડને શું કર્યું, એમણે પેલો ચમકતો પડદો હટાવી દીધો અને પાછળની વાસ્તવિકતા બતાવી. ડ્રગ્સ, દબાણ, ક્યારેક હિંસા, જુસ્સો, ગાળ દોસ્તી, બધું જ.
અને જેમને કોઈ જોતું નહોતું એમને અવાજ આપ્યો. પેલું લાઇન કોક, ડિશવોશર.
હા, રસોડાના ખરા કારીગરો, નાના રેસ્ટોરન્ટવાળા. અને ફૂડ રાઇટિંગને પણ એમણે એક નવું જ રૂપ આપ્યું. ખાલી રેસીપી કે રિવ્યુ નહીં.
ના, બિલકુલ નહીં.
સામાજિક ટિપ્પણી, સાંસ્કૃતિક નિરીક્ષણના સ્તરે લઈ ગયા. આજની જે પેલી ઇન્સ્ટાગ્રામ પરફેક્ટ દુનિયા છે ને, જેમાં બધું બહુ સરસ રીતે ઘડીને મુકાય છે, એમાં એમની પેલી ફિલ્ટર વગરની પ્રામાણિકતા, એમની જિજ્ઞાસા, એ આજે પણ કેમ આટલી મહત્વની છે એ સમજવું ખરેખર રસપ્રદ રહેશે.
ચોક્કસ, એમાંથી ઘણો શીખવા જેવું છે.
કાલક્રમિક પ્રવાસ.
તો એમની સફરની શરૂઆતથી જ વાત કરીએ. એમનો જન્મ ન્યૂજર્સીના લિયોનિયામાં, મધ્યમ વર્ગીય પરિવાર.
હા, પિતાજી સંગીત ઉદ્યોગમાં હતા અને માતા ન્યુયોર્ક ટાઈમ્સમાં સંપાદક, એટલે ઘરમાં થોડું બૌદ્ધિક વાતાવરણ તો હતું જ.
પણ એ છતાં બોર્ડન પોતાને હંમેશા થોડા આઉટસાઇડર જ માનતા આવ્યા. એમણે લખ્યું છે આ વિશે.
બરાબર. અને એમના જીવનનો પહેલો મોટો વળાંક એ કહે છે 10 વર્ષની ઉંમરે આવ્યો. ફ્રાન્સ ગયા હતા ત્યારે.
ઓહ, શું થયું હતું?
ત્યાં એમ કે એક માછીમાર હતો, એણે એમને કાચી છીપ, ઓઇસ્ટર, ખાવા આપી, હોડી પર જ.
10 વર્ષની ઉંમરે?
હા. અને એ અનુભવ એમના માટે આંખ ખોલી નાખનારો હતો. પેલો દરિયાનો ખારો સ્વાદ, થોડો ધાતુ જેવો, કંઈક જંગલી અને જીવંત ખાવાનો અનુભવ. બસ તે ક્ષણથી ખોરાક એમના માટે ખાલી પેટ ભરવાની વસ્તુ ના રહ્યો.
એક સંવેદનાત્મક અનુભવ બની ગયો.
એકદમ. અને એનાથી ખોરાક પ્રત્યે, ખાસ કરીને ફ્રેન્ચ ખોરાક અને સંસ્કૃતિ પ્રત્યે, જીવનભરનો લગાવ બંધાઈ ગયો.
પણ આ જ ઉંમરમાં, કિશોરાવસ્થામાં, તેઓ થોડા બેચેન, થોડા બળવાખોર પણ બનતા ગયા. ભણવામાં બહુ ધ્યાન નહીં.
હા, વાંચવાનો શોખ વધારે. અને એ પણ કેવા લેખકો, વિલિયમ બરોઝ, હન્ટર એસ થોમ્સન, પેલી કાઉન્ટર કલ્ચરવાળા.
હા, જે સમાજની મુખ્ય ધારા સામે લખતા હતા.
બરાબર. અને એ વાંચનમાંથી જ એમની પોતાની આગવી ધારધાર લેખન શૈલીનો પાયો નંખાયો હશે.
એટલે કોલેજના પરંપરાગત રસ્તે જવાને બદલે એમણે શું કર્યું?
એ ગયા કલિનરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા, CIA માં, ન્યુયોર્કમાં છે. પણ એ કંઈ રસોઈના બહુ પ્રેમને લીધે નહીં, એમ કે એ સમયે એમને બસ પેલું ભણવાનું દબાણ, પેલું ઉપનગરીય જીવન, એનાથી બચવું હતું.
અચ્છા, એક જાતનો એસ્કેપ હતો.
હા. અને 1970ના દાયકાની CIA એટલે આજની જેવી ચમકદાર કુકિંગ સ્કૂલ નથી, એ તો એક ટ્રેડ સ્કૂલ જેવી હતી.
કેવા લોકો આવતા ત્યાં?
બધી જ જાતના. ડ્રગ્સના બંધાણી હોય, જેલમાંથી છૂટીને આવેલા હોય, લશ્કરમાંથી નીકળેલા, જેમને બીજી તક જોઈતી હોય એવા લોકો.
એટલે ત્યાં વાતાવરણ પણ અલગ જ હશે.
બિલકુલ. ત્યાં એમણે ફ્રેન્ચ રસોઈની ટેકનિક તો શીખી, પણ એનાથી વધારે એ શીખ્યા કે પ્રોફેશનલ રસોડું ચાલે કેવી રીતે. એકદમ દબાણવાળું, શારીરિક રીતે થકવી દે એવું, માનસિક તાણ. ત્યાં પેલી ક્રૂર મજાક ચાલે, કડક શિસ્ત હોય અને ટીમ વર્ક પણ હોય. ત્યાં જ પહેલો પાઠ શીખ્યા કે રસોડામાં તમારો ભૂતકાળ કોઈ નથી જોતું, તમારું કામ બોલે. તમે દબાણ સહન કરી શકો છો કે નહીં એ જ મહત્વનું.
એકદમ કાચી મેરિટોક્રેસી કહી શકાય.
બરાબર. પછી પહેલી નોકરી મળી મેસેચ્યુસેટ્સના પ્રોવિન્સ ટાઉનમાં, સીફૂડ રેસ્ટોરન્ટ હતું.
ત્યાં કેવો અનુભવ રહ્યો?
ત્યાં પોર્ટુગીઝ માછીમારો અને સ્થાનિક રસોઈયાઓ સાથે કામ કર્યું. એ લોકો માટે રસોઈ કોઈ કલા નહોતી, પણ પ્રામાણિક મહેનત હતી. ત્યાં શીખ્યા કે રસોડામાં બધા સરખા, તમારો રંગ, ભૂતકાળ, ભાષા કશું જ નહીં, બસ રશ એટલે કે પીક આવર્સમાં તમે ટકી શકો છો કે નહીં
એ જ મુખ્ય વાત.
હા, અને પછી શરૂ થયા એમના જંગલી વર્ષો, લગભગ બે દાયકા
ન્યૂયોર્ક શહેરમાં જ.
હા, જુદા જુદા રસોડામાં. મોટા ભાગે તો સાધારણ રેસ્ટોરન્ટ્સ હતા જે માંડ ચાલતા હોય, અને આ જ સમય હતો જ્યારે ડ્રગ્સ, ખાસ કરીને હિરોઈનના વ્યસન સામે લડી રહ્યા હતા. લાંબો સંઘર્ષ હતો એ.
એટલે આ કોઈ સેલિબ્રિટી શેફ બનવાની ચમકદાર સફર નહોતી?
ના રે ના, આ તો રોજે રોજ ટકી રહેવાની લડાઈ હતી.
પણ આ સંઘર્ષો વચ્ચે એમણે લખવાનું શરૂ કર્યું.
હા, શરૂઆતમાં તો બસ થોડા પૈસા કમાવા માટે. પણ એમનો અવાજ તરત ઓળખાઈ ગયો, એકદમ પ્રામાણિક, બેધડક. રસોડાની અંદરની ભાષા વાપરે, ક્યારેક અપશબ્દો પણ હોય, અને રેસ્ટોરન્ટ ઉદ્યોગની પેલી ચળકતી સપાટી નીચે શું ચાલે છે એ બધું ખુલ્લું પાડે.
આ અનુભવો જ એમના લેખનનો કાચો માલ બન્યા.
બરાબર. પછી 1990ના દાયકામાં એમને મેનહટનમાં બ્રેઝરી લેસ હાલ્સ કરીને એક ફ્રેન્ચ બિસ્ટ્રો છે, ત્યાં એક્ઝિક્યુટિવ શેફની નોકરી મળી.
એ કોઈ બહુ મોટી જગ્યા હતી?
ના, એટલી બધી પ્રખ્યાત નહોતી, પણ સ્થિર હતી. અને એ સ્થિરતાથી એમને ધીમે ધીમે વ્યસનમાંથી બહાર આવવામાં મદદ મળી. અહીં એમણે પોતાની રસોઈ શૈલી પણ વધુ સ્પષ્ટ કરી. બહુ જટિલ નહીં, પણ સ્વાદિષ્ટ, પ્રામાણિક, પરંપરાગત ફ્રેન્ચ બેસ્ટ્રો ફૂડ.
અને આ જ સમયે પેલો લેખ લખાયો જેણે બધું બદલી નાખ્યો.
હા, પોતાના અનુભવો પર એક લેખ લખ્યો, ધ ન્યૂયોર્કર મેગેઝીનમાં છપાયો. ખૂબ ચર્ચા થઈ એની, અને એ લેખ પરથી જ 2000માં આવ્યું પેલું પુસ્તક કિચન કોન્ફિડેન્શિયલ.
અને એ પુસ્તક તો જબરદસ્ત હિટ ગયું.
અરે, રાતોરાત બધું બદલાઈ ગયું, બેસ્ટસેલર બન્યું. અને બોર્ડિન, જે ત્યાં સુધી મોટે ભાગે રસોડાની દુનિયામાં જાણીતા હતા, એ સીધા આંતરરાષ્ટ્રીય સાહિત્યિક સનસનાટી બની ગયા.
અને પછી તો ટેલિવિઝનના દરવાજા ખુલી ગયા.
હા, અ કુક્સ ટૂર, નો રિઝર્વેશન્સ, અને ખાસ કરીને પેલો શો પાર્ટ્સ અનનોન, એનાથી તો એમની ઓળખ જ બદલાઈ ગઈ. ખાલી શેફ કે લેખક નહીં,
એક સાંસ્કૃતિક માનવશાસ્ત્રી જેવા બની ગયા.
બરાબર. ખોરાક તો બસ એક બહાનું હતું. દુનિયાના ખૂણે ખૂણે ગયા. ત્યાંના લોકો, એમની સંસ્કૃતિ, ઇતિહાસ, રાજકારણ બધું સમજવાનો પ્રયાસ કર્યો. ખોરાક દ્વારા લોકો સાથે જોડાતા હતા.
અને એમનો જે પ્રભાવ વધ્યો, એનો ઉપયોગ પણ એમણે સામાજિક મુદ્દાઓ માટે કર્યો.
ચોક્કસ. રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં જે ઇમિગ્રન્ટ કામદારો કામ કરે છે, જેમના વગર તો આ ઉદ્યોગ ચાલે જ નહીં, એમના હક માટે બોલ્યા. પેલી હેશટેગ મી ટુ ચળવળને પણ ટેકો આપ્યો. પોતાના જ ઉદ્યોગમાં થતા શોષણ સામે અવાજ ઉઠાવ્યો. જેઓ બોલી નહોતા શકતા એમનો અવાજ બન્યા.
પણ આટલી સફળતા, આટલી પ્રસિદ્ધિ, એની પાછળ એમનો અંગત સંઘર્ષ તો ચાલુ જ હતો?
હા, ડિપ્રેશન સામેની લડાઈ લાંબી અને મુશ્કેલ હતી. અને અંતે જૂન 2018માં ફ્રાન્સમાં જ એક શોના શૂટિંગ વખતે
તેમણે આપઘાત કર્યો.
દુનિયાભરના એમના લાખો ચાહકો માટે એ બહુ મોટો આઘાત હતો. એક દુઃખદ યાદ અપાવે છે કે બહારની સફળતા હંમેશા અંદરની શાંતિ નથી લાવી શકતી, અને જાહેર જીવનનો બોજ ક્યારેક બહુ ભારે પડી શકે છે.
મુખ્ય ફિલસૂફી અને મૂલ્યો.
એમની ફિલોસોફી સમજવી હોય તો પાછું રસોડામાં જવું પડે, ખરું ને? એમનું આખું વિશ્વ દૃષ્ટિકોણ જાણે ત્યાં જ ઘડાયું હતું.
એકદમ સાચી વાત. એમના માટે શું મહત્વનું હતું? પ્રામાણિકતા, દંભ બિલકુલ નહીં ચાલે, સખત મહેનત, પેલી ડિગ્રીઓ કે ઓળખાણ કરતા પણ વધારે, હાથની કારીગરી, પેલું ક્રાફ્ટ, એ દેખાડાની કલાત્મકતા કરતાં વધુ મહત્વનું, પરંપરા, ખાલી નવું કરવા ખાતર નવું નહીં, અને સત્ય, માર્કેટિંગના જુઠ્ઠાના સામે હંમેશા સત્ય.
પેલી મિઝેન પ્લાસની વાત પણ એમણે બહુ કરી છે, બધી તૈયારી કરીને રાખવી.
હા, અને એ ખાલી રસોડાની ટેકનિક નથી, એમના માટે તો જીવન જીવવાની રીત હતી. તૈયારી કેટલી જરૂરી છે, પ્રોસેસને માન આપવું, નાની નાની વિગતો પર ધ્યાન આપવું, અને કોઈ પણ કામ કરવું હોય તો પાયાની બાબતોમાં માસ્ટરી હોવી જ જોઈએ.
આ બધું એમાં આવી જાય.
બરાબર. અને પેલી રસોડાની પાયરેટ શિપવાળી માનસિકતા,
ચાંચિયાનું જહાજ.
હા હા, એ શું હતું? બોર્ડેન માનતા કે રસોડું છે ને એ સમાજમાંથી હાંસ્યામાં ધકેલાઈ ગયેલા લોકો માટે એક આશરો છે. ત્યાં તમારો ભૂતકાળ કોઈ નથી પૂછતું, તમારું કામ જ બોલે. અને એમણે આ આઉટસાઇડર હોવાની વાતને ઉજવી છે. એ કહેતા કે રસોડામાં જે તીવ્રતા અને સમર્પણ દેખાય છે ને, એ કોઈ મોટી મહત્વાકાંક્ષામાંથી નથી આવતું, એ ટકી રહેવાની જરૂરિયાતમાંથી આવે છે.
એમને ડ્રાઈવ શું કરતો હતો? શું પ્રેરણા હતી એમની?
એક તો પોતાને સાબિત કરવાની તીવ્ર ઈચ્છા. એવા ફિલ્ડમાં જ્યાં રોજ તમારી કસોટી થાય ત્યાં પોતાની કાબેલિયતથી માન મેળવવું. બીજું, પેલું જે આપણે કહ્યું, અદ્રશ્ય કામદારો,
લાઈન કુક, ડિશવોશર,
એમને અવાજ આપવાની ઈચ્છા. રેસ્ટોરન્ટની જે રોમેન્ટિક છબી છે એની પાછળ પરસેવાની જે વાસ્તવિકતા છે એ બતાવવી.
અને પછી જેમ જેમ એમની કારકિર્દી આગળ વધી,
તેમ તેમ ખોરાકને સંસ્કૃતિઓ વચ્ચે એક પુલ બનાવવાની ઈચ્છા વધુ મજબૂત થઈ. કેવી રીતે ભોજન દ્વારા લોકો જોડાય છે, કેવી રીતે રાજકીય અને વંશીય ભેદભાવ પણ ઓગળી શકે છે, એમના ટીવી શોમાં આ સ્પષ્ટ દેખાય છે.
અને મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત એ પણ રસોડામાંથી જ આવી હતી.
હા, ફરિયાદ નહીં કરવાની, સમસ્યા આવે તો કામ કરીને ઉકેલ લાવવાનો, દુખાવો થાય તો પણ એને બાજુ પર મૂકીને આગળ વધવાનું.
એમના વ્યસન મુક્તિના અનુભવે પણ એમને ઘણું શીખવ્યું હશે.
ચોક્કસ. એ સમજતા હતા કે રિકવરી એ કોઈ ફાઇનલ ડેસ્ટિનેશન નથી, એ સતત ચાલતી પ્રોસેસ છે. અને પોતાની નિષ્ફળતા, પોતાની નબળાઈઓ વિશે એકદમ પ્રામાણિક રહેવું એ પણ એનો જ એક ભાગ છે. અને એમને પડકારો ગમતા. એ માનતા કે સાચો વિકાસ આરામમાં નથી થતો,
પણ અગવડતા અને પડકારનો સામનો કરવાથી થાય છે.
બરાબર.
ત્રણ મુખ્ય પરિવર્તનકારી ક્ષણો
એમના જીવનમાં તો ઘણી બધી ઘટનાઓ બની, પણ જો ત્રણ સૌથી મુખ્ય જેણે બધું બદલી નાખ્યું એવી ક્ષણો પસંદ કરવી હોય તો કઈ ગણાય?
મારા મતે પહેલી તો પહેલી જ. 10 વર્ષની ઉંમરે ફ્રાન્સમાં કાચી ઓઈસ્ટર ખાધી.
હા, એની વાત કરી આપણે.
એ ખાલી સ્વાદનો અનુભવ નહોતો, એ ખોરાક પ્રત્યેની સમજ, પ્રામાણિકતા, અનુભવનું મહત્વ એનો પહેલો પાઠ હતો. એ ક્ષણે જ ભોજન એમના માટે સંસ્કૃતિ, સ્થળ, ઇતિહાસ સાથે જોડાવાનો રસ્તો બન્યો.
ફ્રેન્ચ કલ્ચર અને ફૂડ માટેનો પ્રેમ ત્યાંથી જ શરૂ થયો.
હા, અને એ અનુભવ પછીના બધા જ રસોઈ અને પ્રવાસના અનુભવો માટે જાણે એક માપદંડ બની ગયો.
ઓકે, બીજી ક્ષણ કઈ?
બીજી, હું ગણેશ, એમનો CIA માં પ્રવેશ અને પછી પ્રોફેશનલ રસોડાની પેઢી કઠોળ દુનિયામાં એમનું ઝંપલાવવું, લગભગ 19 વર્ષની ઉંમરે.
હા,
આ એમણે જાણી જોઈને પેલો મધ્યમવર્ગીય ઉછેર અને એની અપેક્ષાઓને નકારી હતી. રસોડાની દુનિયા એમને વાસ્તવિકતા બતાવી. દબાણ, વ્યસનનો લાલચ, પેલી પાયરેટ ક્રૂ નીતિઓ, બધાનો સામનો કર્યો.
રસોડાની અંદરની પાવર ગેમ્સ અને મેરિટોક્રેસીને નજીકથી જોઈ.
બરાબર. અને આ અનુભવે જ એમના વિચારોને આકાર આપ્યો અને એમના સૌથી ફેમસ લખાણ માટેનો બધો મસાલો અહીંથી જ મળ્યો.
અને ત્રીજી, સૌથી નાટકીય કહી શકાય એવી
ત્રીજી અને કદાચ સૌથી વધુ અસરકારક, એ હતી 44 વર્ષની ઉંમરે કિચન કોન્ફિડેન્શિયલનું પ્રકાશન.
હા, એ તો ગેમ ચેન્જર હતી
એકદમ. એ પુસ્તકની સફળતા અણધારી હતી અને જબરદસ્ત હતી. એણે એમને રાતોરાત એક સંઘર્ષ કરતા શેફમાંથી સીધા વૈશ્વિક સ્તરે ઓળખાતા સાહિત્યિક અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ બનાવી દીધા.
એમના લખવાના અવાજને માન્યતા મળી.
હા, ટીવી કારકિર્દી શરૂ થઈ. એમને એક પ્લેટફોર્મ મળ્યું જેના પરથી એ પોતાના મનની વાત, જે મુદ્દા એમને મહત્વના લાગતા હતા એ કહી શક્યા. એમણે ખાલી ફૂડ રાઇટિંગ કે ટ્રાવેલ ટીવીને જ નહોતું બદલ્યું,
પણ જે રસોડા સંસ્કૃતિનું એમણે વર્ણન કર્યું હતું એના સારા ખરાબ બધા પાસાને મુખ્ય પ્રવાહમાં લાવી દીધા.
બરાબર કહ્યું.
માનવીય બોધપાઠ અને પ્રતિબિંબ.
તો આ ત્રણ ક્ષણોએ ખરેખર એમના જીવનનો રસ્તો ઘડ્યો. હવે જ્યારે આપણે એમના આખા જીવન અને કામ પર નજર કરીએ ત્યારે આજના સમયમાં આપણને એમાંથી શું બોધપાઠ મળે? આજના સાંભળનારા એમના સંઘર્ષો અને સફળતા સાથે કઈ રીતે જોડાઈ શકે?
મને લાગે છે ઘણી રીતે. પહેલું તો એમનું જીવન એ બતાવે છે કે વ્યક્તિગત પરિવર્તન શક્ય છે, મુક્તિ મળી શકે છે. વ્યસન અને નિષ્ફળતાના ઊંડા ખાડામાંથી બહાર આવીને આખી દુનિયામાં સફળ થવું એ ખરેખર પ્રેરણા આપે છે. એ બતાવે છે કે તમારું ભૂતકાળ ગમે તેવો હોય, ભવિષ્ય બદલવાની તાકાત તમારામાં છે.
પણ એમનો જે દુઃખદ અંત આવ્યો,
હા,
એ પણ યાદ અપાવે છે કે અંદરના સંઘર્ષો બહુ જ વાસ્તવિક હોય છે. બહારની સફળતા હંમેશા એનો ઇલાજ નથી હોતી. માનસિક સ્વાસ્થ્યની લડાઈ સતત અને જટિલ હોઈ શકે છે.
બીજો એક મહત્વનો બોધપાઠ મને એ લાગે છે કે કોઈ પણ કામ હોય, જો એ નિષ્ઠાથી અને કારીગરીથી કરવામાં આવે તો એમાં ગૌરવ અને અર્થ મળી શકે છે.
સાચી વાત. બોર્ડીને રસોઈના શારીરિક શ્રમમાં ગૌરવ જોયું. આજકાલ જ્યારે કામના સ્વરૂપ બદલાઈ રહ્યા છે, ગિગ ઇકોનોમી છે, ત્યારે આ વિચાર બહુ મહત્વનો છે. કામ ગમે તે હોય, એને પૂરા સમર્પણ અને કૌશલ્યથી કરવું એ જ અગત્યનું છે.
અને પેલી એમની બેબાક પ્રામાણિકતા.
હા, આજની સોશિયલ મીડિયાની દુનિયા જુઓ, બધું ફિલ્ટર કરેલું, ક્યુરેટેડ. દરેક જણ પોતાની બેસ્ટ સાઇડ જ બતાવવા માંગે છે.
બરાબર. એવામાં બોર્ડિંગ જે રીતે પોતાની ભૂલો, નબળાઈઓ, સંઘર્ષો વિશે ખુલીને વાત કરતા હતા, એ બહુ તાજગીભર્યું લાગે છે અને જરૂરી પણ છે. પોતાની જાત પ્રત્યે સાચા રહેવું, પોતાની અપૂર્ણતા સ્વીકારવી, એ પણ એક શક્તિ છે.
અને પેલી પડદા પાછળ કામ કરતા લોકોના શ્રમનું સન્માન કરવાની વાત.
હા, એ બહુ મહત્વનું છે. બોર્ડેને વારંવાર લાઇન કુક, ડિશવોશર, ઇમિગ્રેન્ટ કામદારોના યોગદાનની વાત કરી, એમને ઉજાગર કર્યા.
એનાથી આપણને પણ આપણા સમાજમાં એવા લોકોનું મહત્વ સમજવાની પ્રેરણા મળે છે જેમના વગર આપણું જીવન ના ચાલે, પણ જેમને આપણે ધ્યાન નથી આપતા.
અને છેલ્લે પેલો પ્રવાસ અને સાથે બેસીને જમવા દ્વારા સાંસ્કૃતિક સમજવાનો વિચાર.
હા, એ તો એમના કામનો મુખ્ય ભાગ હતો.
બોર્ડેન માનતા કે કોઈ અજાણી જગ્યાએ જઈને ત્યાંના સ્થાનિક લોકો સાથે બેસીને એમનું ભોજન જમવું એ જ એ સંસ્કૃતિને સમજવાની સાચી રીત છે. ખોરાક, ભાષા અને રાજકારણના ભેદ ઓળંગીને લોકોને જોડી શકે છે આજના આ ધ્રુવીકરણવાળા સમયમાં.
આ સંદેશ વધુને વધુ પ્રસ્તુત બને છે.
ચોક્કસ.
ત્રણ અંતિમ તારણો.
ખરેખર એમના જીવન અને કામમાંથી શીખવા જેવું ઘણું છે. જો આપણે આખી વાતચીતનો સાર ત્રણ મુખ્ય મુદ્દાઓમાં કાઢવો હોય તો એ કયા હોઈ શકે?
સારો સવાલ છે, ચાલો વિચારીએ.
પહેલું, કદાચ ભાવનાત્મક સૂઝ વિશે.
હા, તો ભાવનાત્મક સૂઝ, ઇમોશનલ ઇનસાઇટ. વ્યક્તિગત પરિવર્તન અને મુક્તિ શક્ય છે, પણ બહારની સફળતા હંમેશા અંદરના મનોવૈજ્ઞાનિક સંઘર્ષનો ઉકેલ નથી લાવી શકતી. આ રિકવરી અને માનસિક સ્વાસ્થ્યના સતત અને જટિલ પડકારો તરફ ઇશારો કરે છે.
બરાબર. હવે બૌદ્ધિક સૂઝ.
બૌદ્ધિક સૂઝ, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ. વ્યવસાયિક રસોડું ભલે એ ગમે તેટલું કઠોર હોય, છતાં એ એક એમી કાચી મેરિટોક્રેસી તરીકે કામ કરી શકે છે, જ્યાં તમારી પૃષ્ઠભૂમિ કે ડિગ્રી કરતાં તમારી કાબેલિયત, સખત મહેનત અને ટીમવર્ક વધુ મહત્વના છે. અને બીજું, ખોરાક એ સંસ્કૃતિ, ઇતિહાસ અને માનવતાને સમજવા માટે એક શક્તિશાળી અને સાર્વત્રિક માધ્યમ બની શકે છે.
અને છેલ્લે, એક સાર્વત્રિક સૂઝ જે બધાને લાગુ પડે.
સાર્વત્રિક સૂઝ, યુનિવર્સલ ઇનસાઇટ. કોઈ પણ પ્રામાણિક કામ હોય, ભલે સમાજ એને ગમે તેટલું સામાન્ય ગણતો હોય, એમાં ગૌરવ અને અર્થ શોધી શકાય છે. શરત એટલી કે એ કામ પ્રતિબદ્ધતા, કારીગરી પ્રત્યે આદર અને પૂરા સમર્પણથી કરવામાં આવે. સાચો અર્થ આપણે શું કરીએ છીએ એમાં નથી, પણ આપણે એને કેવી રીતે કરીએ છીએ એમાં રહેલો છે.
વાહ, ખૂબ જ સચોટ અને વિચારવા જેવા તારણો. એન્થોની બોર્ડનની વાર્તા ખાલી એક શેફની વાર્તા નથી.
ના, બિલકુલ નહીં. એ આપણા સમયની એક જટિલ, પડકારજનક અને છેવટે તો ખૂબ જ માનવીય કથા છે.
અને એમની વિરાસત એક સવાલ મૂકી જાય છે. શું ખરેખર કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવા અને સાચું બોલવા માટે આવા બળવાખોર, બેબાક અને સમાધાન ન કરનારા વ્યક્તિત્વની જરૂર પડે છે? કે પછી એમની સફર એક અનોખો કિસ્સો હતો? આના પર વિચારવા જેવું ખરું.
સમાપન કથન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.